आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एनो नवमो अधिकार, नवमा अधिकार मां आपणे शुरुआत करी। नवमो अधिकार मोक्ष मार्ग नु स्वरूप एवो छे, एमां आत्मा नु हित एक मोक्ष ज छे ए वात आपणे गई वक्ते लीधी। आत्मा नु हित एक मोक्ष ज छे ए वात आवी। હવે એ વાતને સિદ્ધ કર્યા પછીથી વધારે વિસ્તાર કરવા માટે થઈ અને પંડિતજીએ એક અહીંયા પ્રશ્ન લીધો છે કે સંસાર દશામાં પુણ્યકર્મનો ઉદય થતાં જીવ સુખી પણ થાય છે, તો પછી કેવળ મોક્ષ જ હિત છે એમ શા માટે કહો છો? આવો પ્રશ્ન ઉભો કરી અને વધારે સ્પષ્ટતા કરી છે કે સંસાર દશામાં પુણ્યકર્મના ઉદયને લીધે થઈને જીવ સુખી થાય છે, તો એ વાતનું શું? કેવળ મોક્ષ જ જો હિત છે તો એ પુણ્ય જે છે એ હિતકારી છે કે નથી? તો તમે માત્ર કેવળ મોક્ષને જ હિત કહો છો તો આ પુણ્યના ઉદયથી પણ જીવ તો સુખી તો થાય છે, અને વર્તમાનમાં પણ એવી જ માન્યતા છે અને એવા જ ઉપદેશ અપાઈ રહ્યા છે કે ભાઈ શુભકર્મ કર અને પુણ્યના ઉદયને કારણે તને સારી ગતિ પ્રાપ્ત થશે, તું સુખી થઈશ, આપણે પણ એમ જાણીએ છીએ। તો એવા ઉપદેશને માટે પંડિતજીનું શું કહેવું છે એ આપણે સમજીએ। સાંસારિક સુખ સુખ નહીં પણ દુઃખ જ છે। સાંસારિક સુખ જે છે પુણ્યકર્મના ઉદયના કારણે જે સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે એ બધા સુખો સુખનો આભાસ છે, એ સુખ નહીં પણ દુઃખ જ છે। જો અહીંયા જ મૂક્યો છે, સાંસારિક સુખ દુઃખ જ છે, દુઃખ છે એમ પણ નહીં, દુઃખ જ છે, એ સુખ નથી। અને એમાં કહે છે કે સંસાર દશામાં સુખ તો સર્વથા છે જ નહીં, દુઃખ જ છે, પરંતુ કોઈને કોઈ વેળા ઘણું દુઃખ હોય છે તથા કોઈ વેળા થોડું દુઃખ હોય છે। હવે પહેલા ઘણું દુઃખ હોય અને પછી જીવને થોડું દુઃખ હોય તો એ અપેક્ષાએ એ થોડા દુઃખવાળાને આપણે સુખી કહીએ છીએ, પણ એથી ખરેખર એ સુખી નથી। જેમ કે આપણે કોઈને 103 ડિગ્રી તાવ આવ્યો હોય અને પછી એ ઉતરી અને એને 99.5 થાય તો આપણે એમ પૂછીએ કે કેમ છે, તો કે ઘણું સારું છે, તો એમ જ કહેશે કે બહુ સારું છે। પણ જો બહુ સારું હોય તો એ 99.5 તાવ એને કાયમ માટે એ સારો જ લાગવો જોઈએ, તો પછી એ 99.5ને પણ ઓછો કરવાનો પ્રયત્ન ન કરે જો એ સારું હોય તો। પણ એમ તો છે નહીં, એ 99.5 સાથે પણ દુઃખી છે। એટલે ઘણા દુઃખ હોય અને ઘણા દુઃખની અપેક્ષાએ એ કોઈને એ દુઃખ ઓછા થઈ જાય તો આપણે સુખી કહીએ, એથી કંઈ ખરેખર એ સુખી થઈ જતો નથી। જો એવું હોય તો પછી એ પાછા સુખી થવાના બીજા પ્રયત્નો કરે જ નહીં, એ સદાકાળ એમાં જ રહે। જેને એ સુખ માને છે, ઓછું દુઃખ એ સદાકાળ રહે, તો એને પછી એ સુખ હોવું જોઈએ અને એ હિતરૂપ આપણે ઠરાવીએ, પરંતુ એમ નથી. એટલે કે પુણ્યનો ઉદય થોડો કાળ રહે છે, એટલે એ વખતે એને જે સુખનો આભાસ છે ત્યાં સુધી પેલો દુઃખનો આભાસ ઓછો થાય છે, પણ પછી પાછળથી ઘણું દુઃખ થઈ જાય છે. માટે સંસાર અવસ્થા એ હિતરૂપ નથી, કે પુણ્યની અવસ્થા જે છે એ પણ કોઈ રીતે હિતરૂપ નથી. બીજી વાત એ છે કે સંસાર દશામાં પણ આકુળતા જે છે તે દુઃખનું કારણ છે, અને આકુળતા ઘટે છે ત્યારે એને આપણે સુખ નામ આપીએ છીએ, અને આકુળતા વધે છે ત્યારે આપણે દુઃખ કહીએ છીએ. આકુળતા વધવાની અને ઘટવાની એ શેને લીધે થાય છે? આકુળતાનું વધવું ઘટવું જે છે જેના કારણે દુઃખ અને સુખ થાય છે, એ કોઈ પદાર્થને કારણે આકુળતામાં વધઘટ થતી નથી. આકુળતા વધવાથી આપણે દુઃખ થાય છે અને અનાકુળતામાં આપણે સુખ માનીએ છીએ, એ વાત તો પહેલા પણ આવી ગઈ. પણ એ આકુળતા વધવા ઘટવાનું કારણ શું છે? એ કારણ કોઈ પુણ્યના કારણે પ્રાપ્ત થતા, પુણ્યના ઉદયના કારણે પ્રાપ્ત થતા સંયોગો કે પદાર્થો એ આકુળતા ઘટવા વધવા સાથે સંબંધ ધરાવતા નથી. પદાર્થો દ્વારા આકુળતા વધે કે ઘટે એમ થતું નથી. પદાર્થો અને સંયોગો છે એ તો નિમિત્ત કારણ છે. પદાર્થો અને સંયોગો કોઈ આકુળતા વધવાનું કે ઘટવાનું કારણ નથી. એ આકુળતાનું ઘટવું વધવું બાહ્ય સામગ્રી અનુસાર થતું નથી, પણ કસાય ભાવો ઘટવા વધવા અનુસાર થાય છે. આકુળતા વધવામાં કસાય ભાવો વધ્યા છે તો આકુળતા વધે છે, અને કસાય ભાવ ઘટ્યા છે તો આકુળતા ઘટે છે. જેમ કોઈને થોડું ધન છે પણ જો સંતોષ છે, ધન થોડું હોય છતાં પણ જો સંતોષ છે તો એને આકુળતા ઘણી ઓછી છે, તથા કોઈને ઘણું ધન છે પણ હજી તૃષ્ણા ઘણી છે, ઘણી તૃષ્ણા, ઘણા ધન પ્રાપ્તિની હજી તૃષ્ણા છે તો એને આકુળતા ઘણી છે. બીજી વસ્તુ, બીજો પણ એક દાખલો લઈ આવ કે કોઈએ કોઈને બુરું કહ્યું, કંઈ ખરાબ કહ્યું, અપશબ્દ કયા, અને જો તેને થોડો પણ ક્રોધ ન થાય તો તેને આકુળતા થતી નથી, પણ જો થોડોક પણ ક્રોધ થાય તો આકુળતા થાય છે, અને એટલા જ શબ્દોમાં જો એને ઘણો ક્રોધ થઈ આવે તો ઘણી આકુળતા થાય છે. એટલે એમાં આકુળતા થવામાં એ કસાયો કામ કરે છે. કેટલા કસાય કેટલી તીવ્રતાથી થાય એટલા પ્રમાણમાં આકુળતા થાય, એવા બીજા પણ ઉદાહરણ લીધા છે. પણ મૂળ વાત એ કહેવી છે, આકુળતા દ્વારા દુઃખ થાય છે, આકુળતા લક્ષણ છે એ દુઃખનું છે, અને અનાકુળતા લક્ષણ એ સુખનું છે. એમાં આકુળતા થવાનું કારણ જીવના કષાય છે, એટલે કે રાગ દ્વેષના જે ભાવ છે એ આકુળતા કરાવનારા છે, પદાર્થો આકુળતા કરાવનારા નથી. અનાકુળ સ્થિતિ માટે જીવના રાગ દ્વેષ ઘટવા જરૂરી છે. જો રાગ દ્વેષ ઘટે તો જ અનાકુળતા થાય, અને અનાકુળતા એ સુખનું કારણ છે. એટલે બીજી રીતે કહીએ તો રાગ દ્વેષ રહિત થવું એટલે નિરાકુળ સુખની પ્રાપ્તિ કરવી. પરદ્રવ્યરૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ દુઃખ નથી. કસાયથી ઈચ્છા ઉત્પન્ન થાય છે, તથા એની ઈચ્છા અનુસાર બાહ્ય સામગ્રી મળે અને તે કાળે તેને કંઈક કસાયનું ઉપશમન થાય ત્યારે આકુળતા ઘટે ત્યારે એ સુખ માને છે, અને એ ઈચ્છા અનુસાર સામગ્રી ન મળે ત્યારે કસાય વધે છે, અને કસાય વધવાથી આકુળતા વધે છે, અને એમ થાય છે ત્યારે એને દુઃખ થાય છે. આમ જ વસ્તુનું સ્વરૂપ હોવા છતાં મિથ્યાદ્રષ્ટિ જીવની માન્યતા એવી છે કે મને પરદ્રવ્યના નિમિત્તથી સુખ દુઃખ થાય છે, પણ પરદ્રવ્ય મને પ્રાપ્ત થાય છે એટલે મને સુખ થાય છે અને પરદ્રવ્ય જાય છે એટલે દુઃખ થાય છે એમ જે માન્યતા છે એ જ માન્યતા એનો ભ્રમ છે. ખરેખર તો એ પરદ્રવ્ય તરફનો એનો રાગ, પરદ્રવ્ય તરફનો જે રાગ છે એ રાગ જ એને આકુળતા વધવા ઘટવાનું કારણ છે. પરદ્રવ્ય તરફ જો બિલકુલ રાગ નથી તો એ પર પદાર્થો પ્રાપ્ત થાય કે ન થાય એને કંઈ ફેર પડતો નથી, એ નિરાકુળ આનંદમાં જ રહે છે. મુનિઓને તમે $1,00,000 આપો કે ન આપો, મુનિને કંઈ ફેર પડતો નથી, એ પોતે પોતાની શાંતિમાં સુખમાં આનંદમાં જ રહ્યા છે. સંસારીને તમે $1,00,000 આપો એ ખૂબ ખુશ થઈ જાય છે અને એના આત્મપ્રદેશોનું કંપન ઘણું થાય છે. એને આકુળતા જો $1,00,000 પ્રાપ્ત કરવાની હતી તો એ આકુળતા ઘટે છે અને એ સુખનો અનુભવ કરે છે, સુખનો આભાસ એને થાય છે. પરંતુ એ સુખનો આભાસ કેટલો વખત ટકે છે, એવો એ સુખનો આભાસ ઘણો લાંબો સમય સુધી ટકીને રહેતો નથી. કેમ કે એ $1,00,000 મેળવવાની એની જે ઈચ્છા હતી, આકાંક્ષા હતી અને એને લીધે જે આકુળતા હતી એ તો એની સમી ગઈ, પણ બીજી પાછી ઈચ્છા આકાંક્ષા થાય છે, બીજો રાગ ઉત્પન્ન થાય છે એટલે ફરી પાછી આકુળતા થાય છે, ફરી બીજો પદાર્થ મેળવવાની એને ઈચ્છા થાય છે. એટલે વિષય સામગ્રી મેળવવાની આકુળતા થયા જ કરે છે. એક આકુળતા સમતી નથી ત્યાં તો બીજી આકુળતા ઊભી થઈ જાય છે. એક આકુળતા સમે છે અને પાછી એટલામાં તો બીજી આકુળતા થાય છે, બીજી વસ્તુ પ્રાપ્ત કરવી ઈચ્છા ઉત્પન્ન થાય છે. એમ આકુળતા થવામાં કોઈ અંત આવતો જ નથી. સંસારી જીવને એ આકુળતા થયા જ કરે છે અને એ આકુળતા છે તે દુઃખનું કારણ છે. અને એ ઈચ્છાઓ જ્યાં સુધી કર્યા કરે છે અને આકુળતા થયા કરે છે ત્યાં સુધી જીવ દુઃખી છે, ત્યાં સુધી એ જીવ દુઃખી છે. એટલે આકુળતા રહિત નિરાકુળ સુખની જો એને પ્રાપ્તિ કરવી હોય તો એકમાત્ર ઉપાય છે રાગ દ્વેષ રહિતની અવસ્થા, અનાકુળ અવસ્થા. અને એવી અનાકુળ અવસ્થા કે જેમાં કોઈ પ્રકારે આત્મપ્રદેશોનું કંપન થાય જ નહીં, પૂર્ણ શાંતિ સુખ સંતોષ આનંદનો અનુભવ થાય, નિરાકુળ અવ્યાબાદ આનંદનો અનુભવ થાય. અવ્યાબાદ આનંદ એટલે જે ઘટે નહીં, જેમાં વધઘટ થાય નહીં, પૂર્ણપણે એક સરખો આનંદ અને સુખનો અનુભવ થાય એવી દશા મોક્ષની જ છે. એ મોક્ષ સિવાય બીજું કંઈ નથી. મોક્ષ અવસ્થામાં કોઈ પણ પ્રકારની આકુળતા રહી નથી, માટે ત્યાં આકુળતા મટાડવાના ઉપાય કરવાનું પણ પ્રયોજન નથી. અને સદાકાળ કાયમ માટે હંમેશને માટે શાંત રસ વડે તે સુખી રહે છે, માટે મોક્ષ અવસ્થા જ હિતકારી છે. પહેલા પણ સંસાર અવસ્થાના દુઃખનું તથા મોક્ષ અવસ્થાના સુખનું વિશેષ વર્ણન કર્યું છે, તે માત્ર આ જ પ્રયોજન અર્થે કર્યું છે. તેને પણ વિચારી મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. એટલે અહીંયા એ વાત સિદ્ધ કરી કે કેવળ મોક્ષ જ હિત છે અને જે પુણ્યની વાત લેવામાં આવી એ પુણ્યને લીધે થઈને આત્માનું હિત થતું નથી, એની આકુળતા થોડા સમય પૂરતી ક્ષણિક એ ઓછી થાય છે પુણ્યના ઉદયને કારણે, પણ એ કંઈ એનો ઉપાય નથી. એ વાતને અહીંયા સિદ્ધ કરી એટલે છેવટે એ નિર્ણય આપણો કાયમ રહે છે કે કેવળ મોક્ષ જ હિતરૂપ છે, મોક્ષ જ અનાકુળ આનંદ આપનારું છે. અને મોક્ષમાં અનાકુળ આનંદનું કારણ એના રાગ દ્વેષનો સંપૂર્ણપણે નાશ થયો છે તે છે. રાગ દ્વેષ હવે રહ્યા જ નથી, કોઈ ઈચ્છા આકાંક્ષા રહી જ નથી, આકુળતા રહી જ નથી, નિરાકુળ સુખ શાંતિ આનંદનો અનુભવ છે. ત્યારે હવે બીજા કોઈ પ્રયોજન પણ રહ્યા નથી, પોતે પોતાના સ્વરૂપમાં અવ્યાબાદ સુખનો અનુભવ કરે છે એવું એ મોક્ષ એકમાત્ર આ જીવનું લક્ષ્ય છે. આ જીવને માટે એ જે હિતકારી છે એનો બધો જ પુરુષાર્થ હવે એવા મોક્ષની પ્રાપ્તિ માટે જ હોવો જોઈએ. તો મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એ વાત હવે કહે છે. પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, બીજો કોઈ માર્ગ નથી. અહીંયા પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરી છે. અહીંયા પ્રશ્ન કરીને કહે છે કે મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહ આદિકનો ઉપશમ આદિક થતા બને છે કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે? શું પૂછ્યું? મોક્ષનો નિર્ણય તો કર્યો કે હવે મોક્ષની પ્રાપ્તિનો જ ઉપાય કરવો છે, એ જ જીવનનું કાર્ય છે. તો હવે એ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એ પ્રશ્ન પૂછ્યો કે મોક્ષનો ઉપાય, મોક્ષની પ્રાપ્તિ એ કાળલબ્ધિ આવતા, એટલે કે જ્યારે થવાનું હોય ત્યારે થાય, એનો કાળ પાકે ત્યારે મોક્ષ થાય એમ છે કે પછી ભવિતવ્ય અનુસાર બને છે, જ્યારે થવાનું છે તે થાય છે, તે થશે ત્યારે થશે, કે પછી મોહ આદિકનો ઉપશમ આદિક થતા, એટલે કર્મો ખરી જતા થાય છે અથવા તો કર્મનો ઉપશમ થતા થાય છે, કે પછી પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે? એ વાત હવે અમને કહો, આમાં કઈ રીતે થાય છે? જો પહેલા બે કારણ મળતા બને છે, પહેલા બે કારણ એટલે કાળલબ્ધિ પાકી હોય અને ભવિતવ્ય અનુસાર બનતું હોય, તો એમ જ હોય કે જ્યારે કાળ પાકે ત્યારે જ થવાનું હોય, અને જ્યારે થવાનું જે બનવાનું છે એ જ બનીને રહે છે, એ ભવિતવ્ય, જે રિઝલ્ટ આવે છે એ જ ભવિતવ્ય છે. તો એમ જ છે તો પછી ઉપદેશ તમે શા માટે આપો છો? મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનો, મોક્ષ માર્ગના પુરુષાર્થનો જો તમે ઉપદેશ આપો છો એનો કોઈ અર્થ રહેતો જ નથી. જ્યારે કાળલબ્ધિ પાકશે અને જ્યારે એ એમ થવાનું હશે ત્યારે થશે, તમે ઉપદેશ શા માટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ ઉપાય કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? પુરુષાર્થનો તમે ઉપદેશ આપો છો પણ એમાં કેટલાક લોકો એ ઉપાય કરી શકે છે, કેટલાક તો નથી કરી શકતા. ઉપદેશનું સાંભળવું તો બધાને થાય છે, તીર્થંકર ભગવાનની વાણી સમસરણમાં બેસીને બધા સાંભળે છે, તે છતાંય એ ઉપદેશ અનુસાર બધા કંઈ પ્રવર્તી શકતા નથી. કેટલાક લોકો ઉપદેશને ગ્રહણ કરે છે, કેટલાક નથી કરતા, એટલે એવો પુરુષાર્થ ઉપાડતા નથી. તો એનું શું કારણ? એમ કેમ થાય છે? બધાને એક સરખો ઉપદેશ છે છતાં પણ એમને એવો પુરુષાર્થ કે એવો ઉપાય કેમ સૂઝતો નથી? એટલે આ પ્રશ્નના જવાબ દ્વારા અહીંયા ઘણી બધી સ્પષ્ટતા મોક્ષ માર્ગ સંબંધીની, મોક્ષ માર્ગની પ્રાપ્તિની, મોક્ષની પ્રાપ્તિની કરી દીધી છે. જો આમાં ખરેખર બીજી રીતે જોવા જઈએ તો અહીંયા આપણે પાંચ સમવાયની વાત કરીએ છીએ, એમાંના આ ચાર સમવાય છે. ચાર સમવાય છે. કયા ચાર સમવાય છે? આપણે પાંચમો સમવાય લઈએ. થોડીક અહીંયા હું પહેલા સમવાયની વાત કરું, પછી આપણે ઉત્તર વાંચીએ તો વધારે સરળતા રહેશે, વધારે સમજાશે. પાંચ સમવાયની વાત કરતા હોઈએ તો પાંચમો સમવાય જે છે તે પુરુષાર્થ છે. કોઈ પણ કાર્ય થવામાં પાંચ સમવાય હોય છે, પાંચ સમવાય મળે ત્યારે કાર્યની સિદ્ધિ થાય. તો પાંચમો સમવાય છે તે પુરુષાર્થ છે. પાંચમો સમવાય છે તે પુરુષાર્થ છે. ચોથો સમવાય જો લઈએ આપણે તો એ કાળલબ્ધિ છે, એટલે જ્યારે કાળ પાકે ત્યારે જ એ થાય, એ વખતે એનો કાળ છે, એ કાર્ય થવાનો એ કાળ છે. તો એ ત્રીજો સમવાય આપણે લઈએ તો ભવિતવ્ય છે. ભવિતવ્ય એટલે એ જ પ્રમાણે રિઝલ્ટ આવવાનું છે, જે બનવાનું છે તે જ બને છે, જે બનવાનું હોય છે, જે પરિણામ જે આવવાનું છે તે પરિણામ છે. બીજો સમવાય જે છે, બીજો સમવાય છે તે નિમિત્ત છે. નિમિત્ત એટલે કર્મ છે, કે કર્મનો ઉદય હોય અથવા તો કર્મનો ક્ષય હોય ત્યારે એ કાર્ય થાય છે. એ કર્મનો ઉદય કે કર્મનો ક્ષય થાય એ નિમિત્ત કારણ છે, અને એવું જ્યારે નિમિત્ત મળે ત્યારે જ એ કાર્ય થાય છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે એ નિમિત્ત કારણ એનું એ વખતે કોઈક કર્મનો ઉદય વર્તે છે અથવા તો કોઈકનો એ ક્ષય થાય છે ત્યારે એ કાર્ય થાય છે. અને એ પહેલા સૌથી મહત્વનું જો કારણ હોય તો એ છે દ્રવ્યનો એવો સ્વભાવ, વસ્તુનો એવો સ્વભાવ. સમવાયમાં સૌથી પહેલું જો કોઈ કારણ હોય તો વસ્તુનો સ્વભાવ. એમ પાંચ સમવાય છે. જો વસ્તુનો સ્વભાવ જ એવો છે તો જ એ કાર્ય થાય છે. લોટમાંથી રોટલી બનવી એ એક કાર્ય છે, તો એ લોટનો એવો સ્વભાવ છે કે એ રોટલી રૂપે થઈ શકે. પથ્થર રોટલી રૂપે નથી થઈ શકતો, એમાં એ સ્વભાવ નથી. એટલે પહેલું જો કારણ કંઈ હોય તો એ શું છે, તો કે એનો સ્વભાવ છે. બીજું કારણ જો જોઈએ તો આપણે નિમિત્તની વાત લઈએ છીએ કે એવા એ નિમિત્ત એ વખતે મળે ત્યારે એ થાય. એ વખતે એવા નિમિત્ત હોય તો થાય. એ વખતે એવો ઉદય વર્તતો હોય ત્યારે એવા નિમિત્ત પ્રાપ્ત થાય. એ બહેનને એવી રોટલી કરવાનો વિચાર આવે અને એ બહેન ત્યાં આવ્યા હોય ને એ બધા નિમિત્તો તક્યો વેલણ આદિ બધા હોય, એટલે એવું એ નિમિત્ત કારણ જે છે એટલે કર્મનો ઉદય કહો અથવા કોઈક કર્મનો ક્ષય, એ બીજું કારણ જે હોય છે. અને લોટમાંથી રોટલી બનવી એ રિઝલ્ટ છે, એ ભવિતવ્ય છે, એ ભવિતવ્ય છે, એ ભવિતવ્ય છે, એ નૈમિત્તિક છે, એને નૈમિત્તિક કહેવાય. નિમિત્તને કારણે પછી જે છેલ્લી અવસ્થા જે થઈ પરિણામ આવ્યું એ નૈમિત્તિક છે. તે એ નૈમિત્તિક કહો કે ભવિતવ્ય કહો, એ ભવિતવ્ય રોટલી બની એ થવાનું, તો એ થયું, એ ત્રીજું. અને એ જ્યારે થયું ત્યારે જે સમય હતો એ કાળ, એ કાળ એ જ સમય હતો કે જ્યારે એ રોટલી થવી જોઈતી હતી, એ જ સમય છે. પણ એ તો કાર્ય થયું ત્યારે એ કાળ કહેવાય ને, કાર્ય ન થયું ત્યાં સુધી એ કાળ કેવી રીતે કહેવાય. અને આ ચાર ઉપરાંત પાંચમું કારણ પુરુષાર્થ, એને માટેનો જે પુરુષાર્થ થયો તે પુરુષાર્થ. હવે ચાર કારણો એવા છે, ચાર કારણો એવા છે કે પાંચમું કારણ ન હોય તો એ ચાર કારણ નકામાં જાય, અથવા તો બીજી રીતે એમ કહીએ કે ચાર કારણ મળે છે પણ પાંચમાની જ જરૂર છે. પાંચમું કારણ નથી તો પેલા ચાર હોતા જ નથી. જ્યારે પાંચમું કારણ પુરુષાર્થ મળે ત્યારે બાકીના ચાર હોય છે. એટલે ચાર કારણ ઉપર જીવનો કોઈ કાબુ નથી, કંટ્રોલ નથી, પણ પાંચમું કારણ પુરુષાર્થ એ કારણ જ મુખ્ય છે કે જેની ઉપર જીવનો કાબુ કંટ્રોલ બધું છે. અને એ જ્યારે ઉપડે છે ત્યારે બાકીના ચાર કારણો આવીને મળે છે, એટલે પાંચે સમવાય ભેગા થતા કાર્ય થાય છે. આ આપણે સિદ્ધાંતની વાતને સમજ્યા. હવે મોક્ષ માર્ગની વાત હોય એમાં આપણે એમ કહીએ કે જ્ઞાન થવું, સમ્યક દર્શન થવું, એનો દાખલો લઈએ અને એ સમજીએ. સમ્યક દર્શન થવું એટલે જ્ઞાન થવું. એ જ્ઞાન થવામાં જીવનો સ્વભાવ જ એવો છે, આત્માનો સ્વભાવ જ જે છે કે પોતે જ્ઞાનરૂપે પરિણમી શકે. અજીવ કંઈ જ્ઞાનરૂપે પરિણમી શકતું નથી, અજીવને કંઈ સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન જીવને થાય, જીવનો એવો સ્વભાવ છે. સોનાને સમ્યક દર્શન નથી થતું, હીરા માણેકને સમ્યક દર્શન નથી થતું, પણ જીવને સમ્યક દર્શન થાય છે. ભલે ની ગમે તે પર્યાયમાંથી આવ્યો હોય તો શું થઈ ગયું, પૂર્વે એક ઇન્દ્રિયમાં હતો તેથી શું થઈ ગયું, પૂર્વે નર્કમાં હતો એથી શું થયું, એથી એ જીવ કંઈ નકામો થઈ જાય છે, એ જીવમાં કંઈ બગાડ થયો છે, કંઈ ખરાબ થઈ ગયું છે, એણે કંઈ ગુમાવી દીધું છે? ના, એણે કંઈ ગુમાવ્યું નથી. એ જીવ એવો ને એવો જ છે, ભલે ને નરકમાંથી આવ્યો હોય. પૂર્વે એ એવો જીવ હતો કે જેણે ખૂબ પાપ કર્યા હતા, કેટલાય લોકોને ગેસ ચેમ્બરમાં નાખીને મારી નાખ્યા હતા, કેટલાય લોકોને એણે કાપી નાખ્યા હતા, ખૂબ સંહાર કર્યો હતો. અને એવા પાપના ભાવને કારણે, ખૂબ ક્રોધને કારણે એ નરકનું આયુષ્ય પામ્યો અને એ નરકમાં ગયો. છતાં પણ એ જીવ નરકમાંથી નીકળીને ફરી પાછો ત્યાંથી નીકળીને એ એક કે બે ભાવમાં સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, બીજા ભાવમાં પણ કરી શકે છે. એના પછીના ભાવમાં પણ એ સમ્યક દર્શન તિરિંજમાં હોય ત્યારે પણ પ્રગટ કરી શકે છે. અરે કેટલાક તો નરકમાં હોય ત્યારે સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે જીવ કંઈ એવા ગતિને કારણે થઈને સમ્યક દર્શનથી અટકી જતો નથી. કહેવાનો આશય એ છે કે કોઈ પણ જીવ એ જ્ઞાન સ્વભાવી છે તો એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, એ જીવનો સ્વભાવ છે. પણ ગમે તેટલું સોનું હોય, ગમે તેટલું હીરા માણેક હોય, ગમે તેટલી સારી વસ્તુ આપણે જોતા હોઈએ, પણ એ બધું પૂદગળ છે. પૂદગળમાં કોઈ સમ્યક દર્શન પ્રગટ કરવાની તાકાત નથી, એ જીવ નથી, એ જ્ઞાન કરી શકતું જ નથી. એટલે વસ્તુનો સ્વભાવ મહત્વની વસ્તુ છે. તો જ્યારે સમ્યક દર્શન થાય છે તો એ જીવને સમ્યક દર્શન થવાનું મૂળ કારણ એનો સ્વભાવ છે, એ એનું લક્ષણ છે, એ એનો ગુણ છે, એ એમાં પડેલી વસ્તુ છે જે બહાર આવે છે. સમ્યક દર્શન થાય છે, જ્ઞાન થાય છે, તો એ એની મૂળભૂત વસ્તુ છે માટે થાય છે, કોઈ બહારથી આવીને થઈ જાય છે એમ નથી. એટલે એ એનો સ્વભાવ છે. જીવનો સમ્યક દર્શન પ્રગટ કરવું એ તો એનો સ્વભાવ છે. તો આવું સમ્યક દર્શન થવામાં પહેલો સમવાય જો જોઈએ તો જીવનો સ્વભાવ છે. હવે એ તો એને મળેલો છે, એ તો એને મળેલો છે. બીજો સમવાય લઈએ તો બીજા સમવાય તરીકે આપણે એમ કહીએ કે નિમિત્ત કારણ, એટલે કે કર્મ, જ્યારે એને મોહનીય કર્મ, દર્શન મોહનીયનો એને ક્ષય થાય છે, દર્શન મોહનીયનો ઉપશમ થાય છે, ક્ષયોપશમ કે ક્ષય થાય છે, ત્યારે એને સમ્યક દર્શન થાય છે. તો દર્શન મોહનીયનો ક્ષય ઉપશમ કે ક્ષય થવો કે ક્ષયોપશમ થવો એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ એટલા માટે છે કે દશા જીવની થાય છે, પેલું તો પર છે, જુદી વસ્તુ છે, એટલે એ તો નિમિત્ત કારણ છે. પણ બીજો સમવાય એ કર્મનો ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ અથવા તો એવો એનો ઉદયનો ઉઘાડ, જ્ઞાનનો એવો ઉદયનો ઉઘાડ, ઉદય એવો હોય, ઉઘાડ હોય, એવું નિમિત્ત એને જ્યારે પ્રાપ્ત થાય છે એ વખતે એને તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા મળે, સદગુરુનો ઉપદેશ સાંભળવા મળે, શાસ્ત્રનો અભ્યાસ કે પૂર્વે જે કંઈ અભ્યાસ કરીને આવ્યો છે એના દ્વારા નિસર્ગ એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો એ નિમિત્ત કારણ છે. એટલે એ બીજો સમવાય થયો. ત્રીજો સમવાય શું છે? તો કે જીવના સ્વભાવ સમ્યક દર્શન પ્રગટ કરવાનો છે, અને સમ્યક દર્શન પ્રગટ કરતા એની માન્યતા સમ્યક થઈ જાય છે. સાચી માન્યતા એવા સાચા જ્ઞાનને એ પ્રાપ્ત કરે છે, એ ભવિતવ્ય છે, એ ભવિતવ્ય છે. નિમિત તરીકે ગમે તે હતું, પણ ફળ તરીકે જે આવવાનું હતું એ નિશ્ચિત છે, એ જ ફળ તરીકે આવે, બીજું કંઈ આવે નહીં. સ્વભાવ જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાન થવું, એ જ્ઞાન થયું એ નૈમિતિક છે અથવા તો એ ફળ છે, એને આપણે ભવિતવ્ય કહીએ. તો એ ત્રીજો સમવાય થયો. ચોથો એ જ્યારે બન્યું ત્યારે એ કાળ એનો એમ થવાનો હતો, સમ્યક દર્શન થવાનો એ કાળ હતો. એ કાળે કંઈ કર્યું છે એમ નથી. કાળદ્રવ્ય જુદું છે. કાળદ્રવ્યને કારણે કોઈ પર્યાય થાય છે એમ નથી. કોઈપણ કાર્ય કોઈ કાળદ્રવ્ય કરાવે એવું શક્ય નથી. માત્ર આપણે પર્યાયોને કાળની સાપેક્ષતાથી વિચારીએ છીએ. પર્યાય પર્યાયના કારણે થાય છે, એનું મૂળ કારણ દ્રવ્ય છે, ઉપાદાન કારણ દ્રવ્ય છે, અને એ દ્રવ્યની પર્યાય દરેક સમયે સમયે બદલાય છે અને થાય છે તો થાય છે. એ કંઈ કાળ એને કરાવતો નથી. કાળ જુદું દ્રવ્ય છે, જીવ જુદું દ્રવ્ય છે. જીવની પર્યાય કે પૂદગળની પર્યાય થવામાં કાળને નિમિત્ત કારણ કહેવાય છે. સાપેક્ષતા દર્શાવીએ છીએ, ખરેખર એ કંઈ કાળ કાર્ય કરતો નથી. કાળ કંઈ પર્યાય બદલવાનું કારણ નથી. પર્યાય તો બદલાય છે, પણ પર્યાયને જાણવા માટે થઈને એને સાપેક્ષતા લઈને આપણે જાણીએ છીએ કે આ પહેલા સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ ત્રીજા સમયની પર્યાય, એમ એક પછી એક જે કંઈ પર્યાયો થાય છે એને આપણે કાળની સાપેક્ષતાએ જાણીએ છીએ. એટલે જ્યારે એ કાર્ય થયું અને એ પર્યાય થઈ, સમ્યક દર્શનની પર્યાય થઈ, જ્યારે એ આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એને એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ્ઞાનની પર્યાય સમ્યક દર્શનની શુદ્ધ નિર્મળ પર્યાય થઈ એ વખતનો જે કાળ હતો એની સાપેક્ષતા છે. તો એ કાળ હતો, એ કાળે કંઈ કર્યું છે એમ નથી. એટલે એ ચોથો સમવાય જેને આપણે એમ કહીએ છીએ કે કાળ લબ્ધિ પાકે ત્યારે થાય. હવે આમાં શું પાકવાપણું છે, શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે. આ તો સમજ્યા વગર લોકો ગોખી નાખીને કાળ પાકશે ત્યારે થશે બોલ્યા કરે, પણ ભલા માણસ કાળ ક્યાં પાકે છે? કાળ દ્રવ્ય છે, તું જરાક વિચાર તો કર. છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે, એનું પરિણમન થયા કરે છે અને એ તો તારી દશાને દર્શાવવા માટે સાપેક્ષપણે લેવામાં આવ્યું છે. એ કાળ તારું કંઈ કરતો નથી, પણ કોને વિચારવું છે? બસ ઘેટાની જેમ એક ઘેટું જાય એની પાછળ બીજું જાય, બીજાની પાછળ ત્રીજું જાય, એમ ગાડરીઓ પ્રવાહ, ગાડરીઓ પ્રવાહ એટલે ઘેટાઓનો પ્રવાહ એમ ચાલ્યા કરે છે. એમ એક ધર્મનું સ્વરૂપ લેવાઈ ગયું છે. જરાય વિચારે ને, થોડોક પણ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ભાઈ કાળ તો કંઈ કરતો નથી. કાળ પાકે, અરે મૂર્ખ છો, કાળ ક્યાં પાકવાનો છે? જયારે કાર્ય થયું એ વખતે જે કાળ હતો એ કાળ છે, એ કાળ પાક્યો, એમાં બીજું શું કાળમાં પાકવાનું છે? એ જ કાળ લબ્ધિ છે. જયારે જે થયું એ કાળને આપણે યાદ રાખીએ છીએ તો એને એમ કહીએ કે કાળ લબ્ધિ, બીજું શું કાળ લબ્ધિમાં આવે? એટલે પ્રભુ ચોથો સમવાય કાળ ક્રમબદ્ધ પર્યાયમાં પણ આ જ વાત લોકો ઊંધી લઈને બેસી ગયા છે કે એ ક્રમબદ્ધ પર્યાય એટલે એ ક્રમમાં એનો સમય, એમ ક્રમમાં તો થાય પણ પાછો એનો સમય જયારે એ કાળ આવે ત્યારે જ એમ, પણ કાળ આવે ત્યારે એમ નથી. આખી વાત જુદી છે, કાળ કંઈ કરતો નથી. એ તો સાપેક્ષપણે આપણે એને લઈએ છીએ કે આ જયારે થયું ત્યારે એ આ કાળ હતો, એટલું જ છે પ્રભુ, એમાં બીજું કંઈ નથી. તો એ ચોથો સમવાય થયો. હવે આ બધું જે છે એ તો છે જ, એનો આત્માનો સ્વભાવ પણ છે અને એ જ્યારે થાય ત્યારે પછી એવા નિમિત્તો હોય જ છે. જ્યારે થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે, એ સિવાય તો નિમિત્ત પણ કહેવાતા નથી. નૈમિત્તિક તો એ પ્રમાણે જ થાય અને કાળ જે છે એમાં પણ કંઈ વાત રહી નહીં. તો મુખ્ય વસ્તુ શું છે? તો કે પાંચમી વસ્તુ મુખ્ય છે, પુરુષાર્થ. જીવનો પુરુષાર્થ જ્યારે થાય ત્યારે આ વસ્તુ બને. પુરુષાર્થ એનો ઉપડ્યો હોય તો પછી પેલો સ્વભાવ તો હતો જ, આત્માનો સ્વભાવ તો સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવાનો છે, છે ને છે, અનાદિનો પડ્યો જ હતો એટલે સમ્યક દર્શન થાય. પણ પુરુષાર્થ ઉપડવો જોઈએ અને પુરુષાર્થ ઉપડે એ વખતે પછી નિમિત્તોનો ક્યાં તોટો છે? જગતમાં નિમિત્તો તો ઘણા જ પડ્યા છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સદગુરુ, શાસ્ત્ર, બધા જ નિમિત્તો મળી રહે છે. એને એવા નિમિત્તો અનેક વાર મળ્યા છતાં એને કાર્ય નથી થયું. એટલે નિમિત્તોનો કંઈ તોટો નથી, એ નિમિત્તો તો મળ્યા જ છે. એના પુરુષાર્થની જ જરૂર છે. જો એનો પુરુષાર્થ છે તો પેલું સ્વભાવ છે અને નિમિત્તો પણ છે અને નૈમિત્તિક તો કાર્ય થાય ત્યારે એમ જ થાય. કેમ કે જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન જ થાય, બીજું શું થાય? જ્ઞાન સ્વભાવમાં બીજું થાય શું? જ્ઞાન સ્વભાવ થાય, એ જ પર્યાય થાય, એ જ કાર્ય થાય અને જ્યારે થાય ત્યારે એ કાળ લબ્ધિ પાકી. એટલે પુરુષાર્થ ઉપડે તો બધું બાકીના ચાર સમવાયો આવીને મળી જાય છે. જીવે શું કરવાનું છે? પુરુષાર્થ કરવાનો છે. જીવે કંઈ કરવાનું હોય તો એકમાત્ર પુરુષાર્થ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. આ વાત ગુરુદેવે ખૂબ સરસ રીતે સમજાવી છે, ખૂબ સરસ રીતે સમજાવી છે કે પ્રભુ તારે પુરુષાર્થ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. બાકીના ચાર સમવાય તો તને પ્રાપ્ત જ છે. એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે અને પુરુષાર્થ એ પ્રાપ્તિનો એ પોતે કરવાનો છે. હવે આપણે આ વાતને સમજીએ. અહીંયા જે વાત લીધી છે એમાં દ્રવ્યનો મૂળ સ્વભાવ પહેલું જે કારણ છે એ અહીંયા નથી લીધું અને બાકીના ચાર સમવાય આમાં લીધા છે અને એ રીતે આખી વાત મૂકી છે. પુરુષાર્થની વાત લેવી છે એટલે પંડિત જે જે વાત લીધી છે એને હવે વાંચીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે પાંચ સમવાયની વાત કરી એમાંના ચાર સમવાયની વાત આમાં આવી જાય છે. તો આપણે હવે પ્રશ્નનો જવાબ વાંચીએ. મૂળ પ્રશ્ન શું હતો? કે મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતા થાય, ભવિતવ્ય અનુસાર બને, કે મોહ આદિકનો ઉપશમ આદિક થતા બને છે, કે પછી પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે? અને એ પ્રશ્નમાં પછી એમ કહ્યું કે જો પહેલા બે કારણ કાળલબ્ધિ અને ભવિતવ્ય અનુસાર બને છે તો તમે ઉપદેશ શા માટે આપો છો? ઉપદેશની જરૂર નથી, અને પછી કહ્યું પાછું કે તથા જો પુરુષાર્થથી બને છે તો બધા ઉપદેશ સાંભળે છે છતાં તેમને કોઈ ઉપાય જે કરી શકતા નથી અને કોઈ કરી શકે છે એનું કારણ શું? આવો એક પ્રશ્ન મૂક્યો અને હવે એના ઉત્તર રૂપે પંડિતજી જે કહે છે તે આપણે વાંચીએ. અહીંયા પંડિતજી કહે છે કે એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે, તથા નથી બનતો ત્યાં એ ત્રણેય કારણો નથી મળતા. ત્રણ કારણ જે ઉપર પહેલા જે કયા એ ત્રણ કારણો બને મળે છે, અને જો નથી થતો મોક્ષનો ઉપાય તો એ ત્રણ કારણો નથી મળતા. પૂર્વોક્ત ત્રણ કારણ એટલે પુરુષાર્થ સિવાયના જે ત્રણ કારણો. અહીંયા જુઓ આપણે પહેલો જે વાત લીધી ને સમવાય જે એ દ્રવ્યનો સ્વભાવ એ વાતને અહીંયા નથી લીધી, એ સિવાયના ચાર સમવાયમાં અહીંયા પુરુષાર્થ જે છે એને છોડીને બીજા ત્રણ કારણો જે છે એ મળે છે. એ પૂર્વોક્ત ત્રણ કારણ કયા એ મળે છે એમ અહીંયા કહેવું છે. એટલે કહે છે કે પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે જ્યારે એ થાય છે ત્યારે, તથા નથી બનતો મોક્ષનો ઉપાય નથી બનતો ત્યાં એ ત્રણેય કારણો નથી મળતા. પૂર્વોક્ત ત્રણ કારણ કયા? તેમાં કાળલબ્ધિ અને હોનહાર ભવિતવ્ય એ તો કોઈ વસ્તુ નથી, એ કઈ વસ્તુ નથી. શું છે તો પછી એ કઈ રીતે વસ્તુ નથી એ સમજાવે છે કે જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ, જે કાળમાં કાર્ય બન્યું એ જ કાળલબ્ધિ, એમાં કોઈ મોટી વસ્તુ નથી. તથા જે કાર્ય થયું તે જ હોનહાર અથવા ભવિતવ્ય છે, એટલે એ તો કંઈ નથી. તથા જે કર્મના ઉપશમ આદિક છે, કર્મનો ઉપશમ કે ક્ષય કે ક્ષયોપશમ આદિ જે કંઈ છે તે તો પૂદગળની સ્થિતિ છે, એટલે પરદ્રવ્યની સ્થિતિ છે, એટલે નિમિત્ત કારણ છે, અને તેનો કરતા હર્તા આત્મા નથી. કર્મનો ઉપશમ થવો કે ક્ષયોપશમ થવો એમાં કર્મનું કંઈ કરનારો આત્મા તો છે નહીં, કર્મનું કરતા આત્મા નથી. કર્મ જે છે એ પૂદગળો જે છે એ પૂદગળની સ્થિતિ થવાનું કારણ એનું પોતાનું છે, તેનો કરતા હતા આત્મા નથી. તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તે આત્માનું કાર્ય છે, એટલે જે પુરુષાર્થ છે એ જ આત્મા કરી શકે છે. માટે આત્માને પુરુષાર્થનો ઉદ્યમ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે પહેલા સવાલનો જવાબ એમણે આપી દીધો, પુરુષાર્થનો શા માટે કહેવામાં પુરુષાર્થ આવ્યો એ આપણે પણ બરાબર સારી રીતે સમજ્યા કે પુરુષાર્થ શા માટે કારણ છે, મુખ્ય કારણ પુરુષાર્થ જ છે અને પુરુષાર્થનો ઉપદેશ કેમ આપવામાં આવે છે આપણે પણ બરાબર સમજ્યા. હવે આગળ વાત કરે છે કે ભાઈ ઉપદેશ આપે છે છતાં કોઈને થાય છે અને કોઈને નથી થતું, એના માટેની અહીંયા વાત કરે છે કે તેનું કારણ શું? તો કે ભાઈ આ આત્મા જે કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ. તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય એવી રીતે જે ઉદ્યમ કરે ત્યાં બીજા કારણો અન્ય કારણો એને મળે તો કાર્યસિદ્ધિ થાય અને ન મળે તો ન થાય. એટલે એનો પુરુષાર્થ કયા પ્રકારનો છે એની અહીંયા વાત કરી. એવો પુરુષાર્થ હોય કે જેમાં એનો એ પુરુષાર્થ કરે ઉદ્યમ કરે ત્યાં એ કાર્યની સિદ્ધિ થાય, એવો પુરુષાર્થ સવળો પુરુષાર્થ કરે તો પછી થાય. પણ જો એની જગ્યાએ એ અવળો પુરુષાર્થ કરે તો પેલા બાકીના જે સમવાય છે એ બી બાકીના કારણો એને ન પણ મળે અને એનો પુરુષાર્થ એળે જાય. એટલે કે દાખલા તરીકે લઈએ તો સાચો પુરુષાર્થ શુદ્ધ પુરુષ શુદ્ધ ભાવનો પુરુષાર્થ શુદ્ધ ઉપયોગ કરી અને આત્મામાં સ્થિરતાનો પુરુષાર્થ એ સાચો પુરુષાર્થ છે, એવો પુરુષાર્થ ન કરે અને પુણ્યનો પુરુષાર્થ કરે તો એ પુરુષાર્થ એનો નકામો જાય, એમાં કાર્ય સિદ્ધ ન થાય. એટલે હવે આગળ વાત કરે છે કે હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કયો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાણીમાં જેવો ઉપાય બતાવ્યો છે, જે પુરુષાર્થ દર્શાવવામાં આવ્યો છે એનાથી તો ચોક્કસ મોક્ષ થાય. માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળદબ્ધિ ભવિતવ્ય એ બધું થઈ જ જાય છે, ઉપશમ કર્મનો ઉપશમ આદિ એ બધો આવીને મળી જાય છે, અને જીવનો સ્વભાવ પણ મોક્ષની પ્રાપ્તિનો એવો પડ્યો જ છે, માટે એને તો એ થવાનું જ છે. જે જીનેશ્વર ભગવાનના ઉપદેશ અનુસાર પુરુષાર્થ કરે, મોક્ષનો પુરુષાર્થ કરે, એને પછી એ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે કાળલબ્ધિ છે અને ભવિતવ્ય પણ એમ જ છે, અને કર્મના ક્ષય આદિ પણ એ બધા એ નિમિત્ત કારણ આદિ પણ આવીને મળે છે. કરવાનું એને શું છે? તો સાચો પુરુષાર્થ. જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવો નિશ્ચય કરવો. આ વાતને બરાબર તર્કથી સમજીને ફરી ફરી વિચારીને એવો નિર્ણય કરવો, અને આવો નિર્ણય નહીં થાય ત્યાં સુધી પુરુષાર્થ ઉપડશે નહીં, ત્યાં સુધી સ્વાધ્યાય સ્વાધ્યાય રહી જશે, નકામો જશે. આખો સ્વાધ્યાય તમારો નકામો જશે પ્રભુ. જ્યાં સુધી તમને નિર્ણય ન થયો ત્યાં સુધી ફરી ફરીને સ્વાધ્યાય કરવો અને ફરી ફરીને આ પાંચ સમવાયનો વિચાર કરવો કે પ્રભુ મારું દ્રવ્ય જ એવું છે, કેવું છે કે મુક્ત છે, જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય જ છે, તો એમાં એ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થાય. એમાં બાકી બીજા બધા જે કારણો જે છે એ તો પડેલા આવીને મળશે. જો હું પુરુષાર્થ ઉપાડીશ તો પછી એ મુક્તિની પ્રાપ્તિની અવસ્થા એક પછી એક વધી એવી જ શુદ્ધ પર્યાયો જરૂર થશે. પહેલા સમ્યક દર્શન થશે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થશે, સમ્યક ચારિત્ર થશે, અને પછી આગળ વધતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે અને મુક્તિની દશા જરૂરથી થશે. આ બધી શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય થવાની જ છે, કેમ કે મારો સ્વભાવ જ એવો છે, આ સ્વભાવ એવો પડ્યો છે, એનો નિર્ણય કરવો. અને એ વાત દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે, એ વાતને બરાબર સમજવાની છે. એટલે એ જ વાતને અહીંયા કહ્યું કે એવો નિર્ણય કરવો, પછી બાકીના સમવાયો તો જરૂરથી મળવાના જ છે. પુરુષાર્થ કરવો, આ માટે પુરુષાર્થ કરવો. તથા આગળ કહે છે કે જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી, જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય નથી કરતો તેને તો શું મળવાનું છે? કાંઈ નથી મળવાનું એને, એ થવાનું નથી. તો પછી કાળલબ્ધિ ક્યાંથી થશે? પુરુષાર્થ કરતો નથી તો પછી એને ક્યાં કાળલબ્ધિ પાકવાની છે? ભવિતવ્ય પણ નથી અને કર્મના ઉપશમ આદિ પણ નથી, એટલે એનો એ ઉપાય કરતો નથી. માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળવાના નથી, એવો નિર્ણય પણ સાથે ને સાથે કરી લેવો, એટલે એને મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. હવે અહીંયા વાત છે, એ કહે છે કે તું કહે છે કે ઉપદેશ તો બધાએ સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? તો કે તેનું કારણ આ છે કે જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે, પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો નથી. ઉપદેશ તો માત્ર શિક્ષા છે, શિક્ષા માત્ર રૂપે જ એ ઉપદેશ છે. ઉપદેશ તો શિક્ષા માત્ર છે, પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે છે. ઉપદેશ દ્વારા તો આપણને શિક્ષણ મળે છે, એ શિક્ષા છે, પણ ફળ તો પુરુષાર્થ દ્વારા આવે છે, એટલે પુરુષાર્થ કરે તો એ ફળની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે મોક્ષનો પુરુષાર્થ કરવો જોઈએ. જે મોક્ષનો પુરુષાર્થ કરે છે એને જ ખરેખર એ ઉપદેશ કાર્યકારી છે એમ કહીએ તો ચાલે. ભગવાનનો ઉપદેશ બધાએ સાંભળ્યો, પણ એ ઉપદેશ ગ્રહણ કરી અને એવો પુરુષાર્થ જેણે ઉપાડ્યો એને એ ઉપદેશ ફળ્યો. જે એવો ઉપદેશ સાંભળી અને પુરુષાર્થ નથી ઉપાડતો એને એ નથી ફળતો. ભગવાનની વાણી બધાને નથી કાર્યકારી નીવડતી, બધાને ફળતી નથી. એનું કારણ એ છે કે જેણે એ ગ્રહણ કરી એને ફળે, નથી ગ્રહતો આમનામ ચાલ્યો જાય છે તો કંઈ નથી થતું, રખડે છે. તો આ રીતે મોક્ષ માર્ગના પુરુષાર્થની વાત આપણને તર્ક દ્વારા પંડિતજીએ સમજાવી. હવે આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્નો હોય તો લઈએ, અન્યથા બધાને ફરીથી વિનંતી છે કે આજનો જે સ્વાધ્યાય છે એ વાત આખી ફરીથી વાંચવી, પાંચે સમવાય વિશે વિચાર કરવો, અને ત્યાર પછીથી જો કોઈ પ્રશ્ન હોય તો પૂછવો, જેથી કરીને તમે ઇન ડેપ્થ આ બધું બરાબર સમજી શકશો. આમાં ઘણો આંડો ઉતરવાની જરૂર છે. જો આપને સૌને એમ લાગે તો આવતી વખતે ફરીથી આપણે પાંચે સમવાયની વાત આ જ વાતને ફરીથી લઈએ, ફરી ફરીને એનો વિચાર કરીએ, કેમ કે આ વાત બહુ મહત્વની છે. આ વાત બેસશે તો પુરુષાર્થ ઉપડશે, નહીંતર પુરુષાર્થ ઉપડશે નહીં. હા બોલો પ્રભુ. ના, એનો સંબંધ છે ને પ્રભુ, એનો સંબંધ એ રીતે છે કે વીર્ય શક્તિ ને વીર્ય ગુણ જે છે એ આત્મામાં પડેલું જ છે, એ આત્મામાં પડેલું જ છે. જ્યારે પુરુષાર્થ ઉપડે છે ત્યારે એનો લાભ મળે છે. જેમ આત્માનો સ્વભાવ આપણે કયો, આત્માનો સ્વભાવ આપણે જ્ઞાન સ્વભાવ કયો, કે જ્ઞાન સ્વભાવ છે તો એ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. એ રીતે આત્મામાં પુરુષાર્થ કરવા માટે અને એમાં અને અંતરાય નડે નહીં અને એનું બળ એમાં લાગી જાય એવા બધા ગુણો તો બધા સહકારી કારણ કહીએ એવા બધા પડેલા જ છે. પણ એની પ્રાપ્તિ ક્યારે થાય, એનો લાભ ક્યારે મળે, એ વીર્યનો લાભ ક્યારે મળે, કે એ પુરુષાર્થ ઉપાડે તો પછી બાકીનું બધું આવીને મળી જાય. બરાબર છે ને પ્રભુ? બરાબર છે. શુદ્ધ ઉપયોગ જયારે પુરુષાર્થ કરીએ એમાં શું કરવું, તો કે ઉપયોગને શુદ્ધ કરવો. પુરુષાર્થમાં આપણે પછી લઈએ કે પુરુષાર્થમાં શું શું કરવું એનું, એમાં તો કે પહેલામાં પહેલી કોઈ વસ્તુ હોય તો એને પોતાનો ઉપયોગ શુદ્ધ કરવો. એટલે શુદ્ધ ઉપયોગ કરવા માટે એનો સ્વભાવ જે છે એ જ્ઞાન સ્વભાવ છે. અને જ્ઞાન એટલે જ્ઞાન અને દર્શન બંને આપણે જે લઈએ છીએ એ બંને ઉપયોગાત્મક છે. જ્ઞાન અને દર્શન બંને ઉપયોગાત્મક છે. હવે એ ઉપયોગને એ બહારમાં ફેરવે છે, એટલે અશુદ્ધ ઉપયોગ છે એને પલટાવીને એ ઉપયોગને આત્મા તરફ લઈ જાય, એટલે શુદ્ધ ઉપયોગ કર્યો એમ કહેવાય, અથવા તો સૂક્ષ્મ ઉપયોગ કર્યો એમ કહેવાય. આ પુરુષાર્થ છે, આ પુરુષાર્થનો એક ભાગ છે, મુખ્ય ભાગ છે. પુરુષાર્થ વિશે પણ આપણે વાત લઈએ એક વખત. મને એમ લાગે છે કે પુરુષાર્થ શું કરવો, કઈ લાકડા કાપવા જવું છે, મહેનત કરવી છે, માથે પેલા ટોપલા ઉપાડવા છે? ના, પુરુષાર્થમાં કરવાનું શું છે? પુરુષાર્થમાં એક સાદી વ્યાખ્યા હું બધાને આપું છું દર વખતે કે ભાઈ સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. સત્યનો સ્વીકાર એનું નામ પુરુષાર્થ. હવે એના ઉપર આવતી વખતે આપણે થોડોક વિચાર કરીશું, યાદ કરજો. બહુ સરસ રીતે આપણે લંબાણથી વિચાર કરીને દલીલથી આપણે એ વાત ઉપર આવીએ કે ખરેખર એ સત્યનો સ્વીકાર છે એ જ પુરુષાર્થ છે. અને તમે પણ એના ઉપર આજે જરા થોડું ચિંતન કરી રાખજો, એટલે આવતી વખતે એટલે બુધવારે સવારે આપણે આ વાત લઈશું. આ બધો અગત્યનો, બહુ અગત્યનો ટોપિક છે, ખૂબ સમજવા જેવી વસ્તુ છે. તો આપણે એ વિશે થોડો વધારે સમય આપીશું. તો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ.